આઠમી ગાથાનો ભાવ છે, 68મું પાનું છે. આઠમી ગાથાનો ભાવ જેમાં છ દ્રવ્યનો નિવાસ છે તે સ્થાનને આકાશ કહે છે. અહીં આપણને શેની વાત ચાલે છે? સાત તત્વની ઓળખાણ કરાવે છે. સાત તત્વની અંદર બીજું તત્વ જે અજીવ, તેની આમાં વાત ચાલે છે. અજીવ કોને કહેવાય છે? જે પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કા એવા છ અજીવ દ્રવ્યો છે, અચેતન જળ દ્રવ્યો છે, તેને અજીવ તત્વ કહેવામાં આવે છે. પાંચ અજીવ દ્રવ્યો, પાંચ અચેતન જળ દ્રવ્યોને અજીવ તત્વ કહેવામાં આવે છે. તેમાં આપણે વાત પૂદગલ, ધર્મ, અધર્મની થઈ ગઈ. આમાં આકાશ દ્રવ્યની વાત કરે છે, જેમાં છ દ્રવ્યો નિવાસ કરે છે, એટલે છે, રહે છે. જે જીવાદી પાંચ દ્રવ્યો રહેવા માટે જગ્યા આપે તે સ્થાનને આકાશ કહે છે. જે પોતાની મેળે પલટે છે તથા પોતાની મેળે પલટતા બીજા દ્રવ્યોને પલટવામાં નિમિત્ત છે તેને નિશ્ચય કાળ કહેવામાં આવે છે, અથવા કાળ દ્રવ્ય કહે છે. પોતે તો પલટે છે અને પોતાની મેળે પલટતા, પર્યાય રૂપે બદલાતા જીવાદી બધા દ્રવ્યને જે પ્રણવનમાં નિમિત્ત છે તેને કાળ દ્રવ્ય કહેવામાં આવે છે. કાળ દ્રવ્ય કહો કે નિશ્ચય કાળ કહો, એનો નીચે ખુલાસો છે, આપણે જોઈ લઈએ. જેવી રીતે કોઈ વાસણમાં પાણી ભરીને તેમાં ભસ્મ એટલે રાખ નાખવામાં આવે તો સમાઈ જાય છે, પછી તેમાં ખાંડ નાખવામાં આવે તો પણ સમાઈ જાય, પછી તેમાં સોયો, સોય એટલે નીડર નાખવામાં આવે તો પણ તે સમાઈ જાય છે. એવી રીતે આકાશમાં પણ ખાસ અવગાહના શક્તિ છે. કોઈ કદાચ ન જોવી તો પોતે ટેસ્ટ કરી શકે છે. પાણીનો ગ્લાસ ભર્યો, એમાં ધીરે ધીરે જો ખાંડ નાખે તો ઓગળી જશે, રાખ નાખશે તો પણ એબ્સોર્બ થઈ જશે, ટાચણી નીડલ કે સોય જેવું નાખશે તો પણ એમાં સમાઈ જાય છે. એમ આકાશ દ્રવ્ય બધા દ્રવ્યોને રહેવા માટે એમાં જગ્યા આપે છે. તેવી રીતે આકાશમાં એક ખાસ અવગાહના શક્તિ છે કે બધા દ્રવ્યોને રહેવાની જગ્યા આપે છે. તેથી તેમાં સર્વ દ્રવ્યો એકી સાથે રહી શકે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને રોકતું નથી. અને કારણની વ્યાખ્યા કરી, પોતે પોતાની અવસ્થા રૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યના પરિણામમાં જે નિમિત્ત હોય તેને કાળ દ્રવ્ય કહેવામાં આવે છે. જેમ કુંભારના ચાકને ફરવામાં લોઢાની ખીલી છે, એમ કાળ દ્રવ્યને નિશ્ચય કાળ કહેવામાં આવે છે. લોકાકાશના જેટલા પ્રદેશ છે તેટલા જ કાળ દ્રવ્ય એટલે પરમાણુ છે. દિવસ, ઘડી, કલાક, મહિના એ બધો વ્યવહાર કાળ છે. દરેક દ્રવ્ય પોતપોતાની અવસ્થા રૂપે પરમે છે, એમાં કાળ દ્રવ્ય નિમિત્ત હોય છે. કુંભારનો ચાક જેમ ફરતો હોય છે તેમાં લોઢાની ખીલી નિમિત્ત હોય છે. અને કાળ દ્રવ્યને નિશ્ચય કાળ કહે છે અને સમય, ઘડી વગેરેને વ્યવહાર કાળ કહેવાય છે. આવી રીતે અજીવ તત્વનું વર્ણન થયું. જેમાં સ્પર્શ, રસગંધ, વર્ણ છે તે પૂદગલ છે. ગતિમાં જે નિમિત્ત છે તે ધર્મ દ્રવ્ય છે. ગતિપૂર્વક સ્થિતિમાં જે નિમિત્ત છે તે અધર્મ દ્રવ્ય છે. બધા જીવાદી દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે તે આકાશ છે. પરિણામમાં નિમિત્ત તે કાળ દ્રવ્ય છે. આ રીતે અજીવ તત્વનું વર્ણન થયું. હવે આશ્રવ તત્વનું વર્ણન કરે છે. આશ્રવ કોને કહેવાય તેની વાત કરે છે. તેના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ એ પાંચ ભેદ છે. આશ્રવના કેટલા ભેદ છે? પાંચ. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય અને યોગ. એ સિવાય આશ્રવના કોઈ ભેદ ખબર છે? આ સિવાય, પાંચ સિવાયના બીજા દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ, એ સિવાય બીજા કોઈ ભેદ જ? પુણ્ય આશ્રવ ને પાપ આશ્રવ, એવી રીતે પણ ભેદ પડે છે. આમાં મુખ્યત્વે મિથ્યાત્વ, મિથ્યાત્વ છે એટલે મિથ્યાત્વ પાછું ગ્રહિત, અગ્રહિત અને પાછા એના પાંચ પ્રકાર પડે છે. અવિરક્તિ છે એટલે પાપથી હટવાનું, તેના પણ 12 પ્રકાર પડે છે. પછી પ્રમાદ, પ્રમાદ જે છે, પ્રમાદ અથવા કસાય જુદા લ્યો તો જુદા અને સાથે લ્યો તો સાથે લઈ શકાય. પ્રમાદ આઈ થિંક 15 પ્રકારના છે, 15 પ્રકારના પ્રમાદ છે. કસાય, કસાય છે 9 કસાય ગણીને 25 પ્રકારના. અને યોગ, હા, લેઝીનેસ, લેઝીનેસ. અને યોગ, યોગમાં મન, વચન અને કાય, પાછા એક એકમાં પાછા બીજા ભેદ હોય છે 15 ટકા. એ રીતે બીજા ભેદ ક્યાં છે? દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ. એનો અર્થ શું? દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ. દ્રવ્ય આશ્રવ કોને કહે? ઉદગલ કર્મનું આવવું, આવવું તેનું નામ દ્રવ્ય આશ્રવ. અને જીવમાં જે ભાવ થાય રાગ દ્વેષમાં તેનું નામ ભાવ આશ્રવ. જે કર્મો આવે છે પૂતગલ જળ કર્મો તેનું નામ દ્રવ્ય આશ્રવ છે, અને જીવમાં રાગ દ્વેષમાં વિકારી ભાવ થાય તેનું નામ ભાવ આશ્રવ કહેવામાં. પછી પુણ્ય આશ્રવ અને પાપ આશ્રવ, એ બે શેના ભેદ છે? કે જે દયા દાન પૂજા ભક્તિના મંદ કસાયના પરિણામ થાય તેનું નામ પુણ્ય આશ્રવ. પુણ્ય આશ્રવ કહેતા એનાથી પુણ્યના કર્મો આવશે, અને હિંસા જૂઠું ચોરી કુશીલ બધા પાપના પરિણામ છે તેનું નામ પાપ આશ્રવ કહેવામાં. તે બધું શેમાં જાય છે? આશ્રવમાં જાય છે. પુણ્ય હો કે પાપ હો, શુભ હો કે અશુભ ભાવ હો, કસાયની તીવ્રતા હો કે મંદતા હો, શેમાં જાય છે? આશ્રવમાં જાય છે. તે બધો આશ્રવ છોડવા જેવો છે. આશ્રવ અને બંધ બંનેમાં ભેદ. જીવના મિથ્યાત્વ મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ તે ભાવ આશ્રવ છે, અને તે મલિન ભાવોમાં સ્નિગ્ધતા તે ભાવ બંધ છે. કાલ આપણે કંઈક પ્રશ્ન આઈ થિંક છે તો આના ઉપર, કે શુભ જીવના જે વિકારી ભાવ છે શું છે? આશ્રવ છે કે બંધ છે? તો કે બંને પરિણામ છે. મિથ્યાત્વાદી મોહ રાગ દ્વેષ પરિણામ કેવા છે? ભાવ આશ્રવ પણ છે, એનાથી કર્મો આવે છે. અને તેમાં એ મલિન ભાવમાં સ્નિગ્ધતા એટલે જીવને બંધન રાખે છે. અહીંયા ચાર ગતિમાં પરિભ્રમણ બંધન તે ભાવબંધ એને કહેવામાં આવે. સ્નિગ્ધતા તેને ભાવબંધ કહેવામાં આવે છે. એટલે રાગ દ્વેષને બે અપેક્ષાએ જોવાય, એને ભાવ આશ્રવ પણ કહેવાય અને એને ભાવબંધ પણ કહેવામાં આવે છે. હવે તે આશ્રવની વાત કરી. આશ્રવની શું કામ વાત કરી? આશ્રવને છોડવા માટે. આશ્રવનું સ્વરૂપ જાણીને, જેમ પ્રતિકરણમાં આપણને શેની વાત કરી હતી? મિથ્યાત્વની વાત કરી ને. ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોએ મિથ્યાત્વ છોડવું જોઈએ. એમાં આશ્રવનું સ્વરૂપ શેના માટે દેખાડે છે? આશ્રવને છોડવા માટે. તો તેનો ઉપદેશ કહે છે. અને પછી બંધ સંવર અને નિદ્રા કોને કહેવાય એની વ્યાખ્યા આગળ કરશે. ત્રણ તત્વની વાત થઈ ગઈ. જીવતત્વની, જીવતત્વની શું વાત કરી? જીવતત્વ કેવો છે? કે જીવ જ્ઞાન સ્વરૂપી ઉપયોગમય આત્મા છે, અશરીરી આત્મા. પછી એના ત્રણ ભેદ દેખાડ્યા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પછી બીજા તત્વની વાત કરી, અજીવ તત્વ. એમાં પાંચ અજીવ દ્રવ્યની વાત કરી. પછી આશ્રવ તત્વની વાત કરી. હવે બંધ સંવર અને નિજા એ તત્વની પણ વાત આમાં કરશે. એહી આત્મ કો દુખ કારણ તાતે ઇનકો તજી, જીવ પ્રદેશ બંધે વિધિ સો સો બંધન કબહુ ન સજીએ, સમદમ તે જો કર્મ ન આવે સો સંવર આદરીએ, તપ બલ તે વિધિ જરન નિરજરતા હિ સદા આચરીએ. નીચે આપણને દેખાડે છે બંધ તત્વ, સંવર તત્વ અને નિજરા તત્વના ફોટા. બંધ તત્વમાં શું છે? કે પાણી, પાણી શું છે? બંધ તત્વ કોને કહેવાય? પાણી ભરાય છે, અંદર સ્ટોર થાય છે. ઓડકાની અંદર પાણી ભરાયેલું રહે છે તેનું નામ બંધ. પાણી આવે તેનું નામ શું છે? આશ્રવ. અને હોડકાની અંદર પાણી ભરાયેલું રહે તેનું નામ બંધ કહેવામાં આવે છે. પછી સંવર શું દેખાડે છે? કાણું બંધ કરે, હથોડાથી બંધ કરે છે ને, હથોડો હાથમાં દેખાડે છે ને, કે હોલ ને બંધ કરવું તેનું નામ શું છે? સંવર. હોડકાની અંદર કાણું પડ્યું છે, પાણી આવે છે તો શું કરવું? પાણી કાઢવા માંડવું ને. હોલમાંથી પાણી આવે તો શું કરવું? પાણી. સૌથી પહેલો એનો ઉપાય કયો છે? કે હોલને બંધ કરવું. ભરાણું એટલું ભલે પણ નવું પાણી તો ના આવે. જેમ ઓલું આવે ને કે આગળ પોતે ચાલતો જાય, ઘાસ લઈને પાછળ બકરું ખાતું જાય, ચરતું જાય, એનો શું અર્થ છે? એમ પાણી કાઢતો જાય ને અંદર બીજું પાણી આવતું જાય, એનાથી નહીં થાય. એટલે સંવરમાં શું છે? કાણું બંધ કરવું. પછી નિદ્રામાં શું દેખાડે છે? પાણી ઉલેચું, પાણી ધીરે ધીરે કાઢવું, તેનું નામ નિજરા તત્વ કહેવામાં આવે છે. તો આ મિથ્યાત્વાદી આત્માને દુઃખનું કારણ છે, તેથી આ મિથ્યાત્વાદીને છોડી દેવું જોઈએ. શું કહે છે? આ મિથ્યાત્વાદી એટલે મિથ્યાત્વ વગર પ્રમાત સારી બધા જ લઈ લીધા. એ જીવને શું કેવા કારણ છે? દુઃખનો. આ પાંચ આશ્રમ માંથી કયો આશ્રવ જીવને સુખનું કારણ છે? પુણ્ય આશ્રવ તો હશે કે નહીં? તેનાથી દેવગતિ મળે, સારો સારો સંયોગ ભગવાન મળે, ને બધું તો સારું છે કે નથી? અરે જેનાથી તને બંધનમાં નિમિત્તપણું થાય તે તને સારું કેમ લાગે છે? અને આમાં બીજું શું દીધું કે જો તને દુઃખનું કારણ હોય તો એ આ આશ્રવ છે, મિથ્યાત્વાદી આશ્રવ છે. બંધનું દુઃખનું કારણ કોઈ શરીરમાં રોગ આવ્યો કે પ્રતિકૂળતા બહાર માં આવી એ કોઈ દુઃખનું કારણ નથી, પણ તારો જે મિથ્યાત્વાદી આશ્રવ છે, ઊંધો ભાવ છે, તે જ તને દુઃખનું કારણ છે. આપણે દુઃખનું કારણ ક્યાં ગોતીએ છીએ? સંયોગમાં બહાર ગોતવા જોઈએ છે. આ સંયોગો છે તે મને દુઃખના કારણ થાય છે. જેવી રીતે કોઈ શિકારી કે ગમે તેવો માણસ હોય છે, એ શિકાર કરવા જાય છે તો સામેનું પ્રાણી કોના ઉપર એટેક કરે છે? શસ્ત્ર ઉપર કરે છે. એની ભૂલ છે કે ખરેખર કોઈ કૂતરાને મારવા જાય તો એ કોને પકડે છે? લાકડીને. લાકડીનો વાંક છે કે લાકડીને ચલાવનારનો છે? વધારે વાંક તો લાકડી એમને પડ્યું હોય કે શસ્ત્ર એમને પડ્યું તો કોઈ નથી, પણ એને એટલો ખ્યાલ નથી. એ કોને જોવે છે? લાકડીને કે એને જોવે છે? એમ અજ્ઞાની કોને જોવે છે દુઃખના કારણ તરીકે? સંયોગ, પ્રતિકૂળ સંયોગને જોવે છે. એને એમ નથી થતું કે ભૂલ તો મારા અજ્ઞાનની ભૂલ છે, હું મારા મિથ્યાત્વ પરિણામથી પ્રમાદ કસાઈથી હું દુઃખી થાઉં છું, એ એને ખ્યાલ નથી. એટલે આપણને દેખાડે છે અહીંયા કે જો તને દુઃખનું કારણ હોય તો આ મિથ્યાત્વાદી જ આત્માને દુઃખના કારણ છે, તેથી આ મિથ્યાત્વાદીને છોડી દેવા જોઈએ. અને ખરેખર જેને દુઃખનું કારણ માને તેને છોડ્યા વગર રહેજે. અને છોડતો નથી એનો અટકે, એને દુઃખનું કારણ જ માનતો. ડોક્ટર ભલે કહેતા હોય કે આ તમારે નુકસાન થશે અને નથી છોડતો, એનો અર્થ કે એ ભલે કહે છે, ડોક્ટરનું સાંભળે, પણ અંદરમાંથી એને નિર્ણય નથી. તો બાકી જેને દુઃખનું કારણ માને તેને છોડ્યા વગર રહેતો જ નથી. અને આશ્રમને જ્યાં નથી છોડતા એનો અર્થ શું થયો? આશ્રમમાં જે આપણને મીઠાશ રહી ગઈ, સુભાવમાં પણ હજી ગમે છે, તો એના દુઃખના કારણ જાણીને છોડવા જોઈએ. હવે બંધ તત્વની વાત કરે છે. આત્માના પ્રદેશનું કર્મોથી બંધવું તે બંધ કહેવાય છે. બંધની વ્યાખ્યા કરી કે બંધ કોને કહે છે? આત્માના પ્રદેશો આશ્રવથી શું હતા? કર્મો આવતા હતા, અને પછી જીવન સાથે એ પ્રદેશો સાથે કર્મ બંધાય છે, તેને દ્રવ્ય બંધ કહેવામાં આવે છે. અને જીવમાં રાગ દ્વેષ મોહ થાય છે તેનું નામ ભાવ બંધ કહેવામાં આવે છે. જેમ આશ્રવમાં બે પ્રકાર હતા ને, ભાવ આશ્રવ અને એવી રીતે બંધમાં પણ ભાવ બંધ અને જીવમાં રાગ દ્વેષ મોહ વિકાર છે તે ભાવ બંધ છે, અને પૂતગલ કર્મો જીવ સાથે બંધાય છે તેનું નામ દ્રવ્ય બંધ કહેવામાં આવે છે. આ બંધ ક્યારે પણ ન કરવો જોઈએ. શું લખ્યું છે? બંધ ક્યારે કરવો? બંધ થાય એવા ભાવ ક્યારે કરવા? આપણને બંધન બહુ ગમે છે ને, બંધન વગર કેટલા બંધન રાખ્યા છે આપણે? ગુરુદેવસિંહજી ને શું કેતા? વાળો વાળો કેતા. કેટલા વાળા છે? શરીર વાળો છે ને, કુટુંબ વાળો છે ને, પૈસા વાળો છે ને, આબરુ વાળો, કેટલા વાળા બાંધ્યા છે એને બંધન. અને એ હજી બંધન ઓછા કેમ? કેટલા બંધન હજી કરે છે? હજી તો ગળામાં બંધન જોવે ને, હાથમાં બંધન જોવે છે ને, હજી એને સંતોષ નથી થતો બંધન થી. આત્માને ભાવ બંધ થી બાંધે છે, અને આ શરીરમાં પણ એટલા પ્રકારના બંધન કરે છે. અહીંયા કે છે બંધ ક્યારે પણ કરવો જોઈએ નહીં. જીવ બંધન થી દુઃખી થાય છે. એ બંધના બે પ્રકાર, દ્રવ્ય બંધ અને ભાવ બંધ. એ સિવાય બીજા કયા પ્રકાર છે? પુણ્ય બંધ અને પાપ બંધ. પુણ્યના આશ્રવ થી પુણ્ય બંધ થાય છે, પાપના આશ્રવ થી પાપ બંધ થાય. પણ છે બંને બંધન છે. દેવગતિનું આયુષ્ય બંધાય તો પણ કેવું બંધન છે? બંધન છે. ભલે એને પુણ્યનું બંધન કહો, પણ છે તો બંધન છે. સાતાનું બંધન થાય તો પણ એ જીવને અટકાવશે, મોક્ષમાં લઈ જશે, એ માટે તે બંધન છે. સોનાની કે લોઢાની બેડી તો બેડી છે. પછી હવે જઈ શકે, જઈ શકે, પણ મિથ્યા દ્રષ્ટિ નવમી ગ્રહવેક સુધી જઈ શકે, બાકી સમ્યક દ્રષ્ટિ જઈ શકે. સોળ સ્વર્ગ માં જાય, નવ ગ્રહવેક માં સુખ નહીં, એટલે એવી બહાર ની પુણ્ય ની સામગ્રી વધારે. જેમ જેમ ઊંચા સ્વર્ગ માં જાય એમ પુણ્ય ની સામગ્રી વધારે. હવે આપણને સવર તત્વ ની વ્યાખ્યા કરે છે, કસાયો નો અભાવ અને ઇન્દ્રિયો તથા મનને જીતવાથી કર્મ ન આવે તેને સંવર તત્વ કહેવામાં આવે છે. સંવર તો કોને કહે છે? જે શુભાશુભ ભાવને અટકાવે એની વ્યાખ્યા કરે. કસાયનો અભાવ, અભાવ એટલે અટકાવવો. પૂરા તો નાશ ન થતા, મિથ્યાત્વનો એનો જે પ્રકારનો અભાવ થાય છે તેને અહીંયા સંવર કહેવામાં આવે છે. એ ઉપરાંત શું છે? કસાયનો અભાવ અને ઇન્દ્રિયો તથા મનને જીતવી, ઇન્દ્રિય દમન, ઇન્દ્રિય ઉપરનો રાગ મમતા એને છોડવી, તેનું નામ સંવર કહેવામાં આવે છે. અથવા બીજી રીતે વ્યાખ્યા કરીએ, આશ્રવને અટકાવવા, પોઝિટિવલી શુદ્ધતાની પ્રગટતા, તેનું નામ સંવર કહેવામાં આવે છે. અને એના નિમિત્તે નવા કર્મો આવતા અટકી જાય તેનું નામ દ્રવ્ય સંવર કહેવામાં આવે છે. દરેકમાં ભાવ ને દ્રવ્ય બંને વાત લાગશે. આશ્રવમાં જેમ લીધી, નવા કર્મો આવે તે દ્રવ્ય સંવર, રાગ દ્વેષ મોહ થાય, નવા કર્મો આવે કે દ્રવ્ય આશ્રવ, રાગ દ્વેષ મોહ થાય તે ભાવ આશ્રવ. કર્મો બંધાય છે તેનું નામ દ્રવ્ય બનશે, અને રાગ દ્વેષ મોહ તેનું નામ ભાવ બનશે. એવી રીતે નવા કર્મો આવતા અટકી જાય તેનું નામ દ્રવ્ય સંવર છે. અને જીવમાં શુદ્ધતાની પ્રગટતા, શુદ્ધતાની શરૂઆત, ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત, તેનું નામ સંવર કહેવામાં આવે છે. અને ત્યારે આશ્રવનું અટકવું, અશુદ્ધતાનું અટકવું, તેનું નામ ભાવ સંવર નાસ્તિથી કહેવામાં. એટલે સંવરની વ્યાખ્યા ત્રણ પ્રકારે. દ્રવ્ય સંવર, નવા કર્મોનું આવવું અટકવું. પછી ભાવ સંવરમાં અસ્થિ અને નાસ્તિથી વ્યાખ્યા. અસ્થિથી શું વ્યાખ્યા? શુદ્ધતાની પ્રગટતા. અને ઓલામાં અશુદ્ધતાનું અટકવું, રાગ દ્વેષ મોહનું અટકવું, તેનું નામ સંવર કહેવામાં આવે છે. તો કસાયોનો અભાવ અને ઇન્દ્રિયો તથા મનને જીતવાથી કર્મ ન આવે તેને સંવર કહેવામાં આવે છે. તે સંવરને ગ્રહણ કરવો જોઈએ. એક એકની વ્યાખ્યા કરીને પછી કહે છે શું કરવું. આશ્રવને બંને શીખીને શું કરવું છે? કે એને દુઃખદાયક જાણીને તેને છોડવા જઈએ. અને સંવર ની વ્યાખ્યા જાણીને શું કરવું છે? કારણ કે સંવર સુખ નું કારણ હોવાથી તેને ગ્રહણ, તેને પ્રગટ કરવું જોઈએ. કારણ કે સંવર થી તો નવા કર્મો આવતા નથી, માટે એ પ્રગટ કરવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. તે સંવર ને ગ્રહણ કરવો જોઈએ, પ્રગટ કરવો જોઈએ. હવે નિદ્રા ની વ્યાખ્યા. તપ ની શક્તિ થી કર્મ નું એક દેશ ખરી જવું તેને નિદ્રા કહેવાય છે. તપ ની શક્તિ થી, તપ એટલે શું? ઈચ્છા નિરોધ તપ. સરસ. ઈચ્છા નો નિરોધ તેનું નામ તપ. અને બીજી વ્યાખ્યા શું છે? સ્વરૂપ પ્રતપંતી ઇતિ તપ. સ્વરૂપમાં એવી એકાગ્રતા થાય છે કે સ્વરૂપ પોતાનો આત્મા શોભી ઉઠે છે, તેને સાચું તપ કહેવામાં આવે. અથવા ઈચ્છાને નાશ કરવી, રોકવી, અટકાવવી, તેનું નામ ખરેખર તપ કહેવામાં. આ તો શું થાય છે? ઈચ્છાનો તો કોઈ મર્યાદા રાખે ને, એને પછી કે અમે ઘણું તપ કર્યું, આંબેલ તપ કર્યું, પણ ખાદી આઈટમ કેટલી બનાવી હતી, એ કોઈ દી વિચાર નહીં થાય કે ઈચ્છા વધારી કે ઈચ્છાને રોકી. આજ ઉપવાસ કર્યો છે પણ કાલ પાણામાં શું બનાવે છે એની ઈચ્છા અત્યારથી શરૂ થઈ જાય. કદાચ સામાન નોર્મલી કાલ શું બનાવશે એમ ખાઈને નહીં પૂછતા હોય, પણ જે દી ઉપવાસ કર્યો તે દી શું કરીએ, કાલ શું બનાવશે. ઈચ્છાની વૃદ્ધિ તો થયા કરે છે ને, માનીએ છીએ કે મને તપ થયો, અને તપથી શું થાય? નિજરા થાય. નિજરાથી શું થાય? મોક્ષ થાય. બહુ સહેલો માર્ગ, બહુ ઇઝી વે. અહીંયા કહે છે તપની શક્તિથી, અંતર ઈચ્છાના અભાવથી કર્મનું એક દેશ લખ્યું છે. સરળતા ખરી જાય તો મોક્ષ થઈ જાય, એક દેશ ખરી જવું તેને નિજરા કહેવાય છે. તો તેનું નામ દ્રવ્ય નિજરા છે. અને ભાવ નિજરા કોને કહેવાય? શુદ્ધિની વૃદ્ધિ. संवर में शू हतु शुद्धि प्रगटता निजरा में भाव निजरा में शू शुद्धि वृद्धि અને ત્યારે અશુદ્ધતાની એક દેશ હાનિ તેને પણ ભાવ નિજરા કહેવામાં આવે છે. તે નિજરાને હંમેશા પ્રાપ્ત કરવી જોઈએ. ક્યારે કરવી? નિજરા સંવરને નિજરા હંમેશા કરવા જેવી છે. નિજરા કહો, સંવર કહો કે ધર્મ કહો, બધું એક જ છે. સંવર નિજરા કહો કે ધર્મ, તો ધર્મ ક્યારે કરવો જોઈએ? પરિસરણ પર્વમાં ધર્મ કરવો. તો ક્યારે કરવો જોઈએ? હંમેશા, દરરોજ, દર સમયે કરવો જોઈએ. પણ કયો ધર્મ? વસ્તુના સ્વભાવ રૂપ ધર્મ, અહિંસા રૂપ ધર્મ, ચારિત્ર રૂપ ધર્મ હંમેશા કરવો જોઈએ. તે આપણને નિજરાની ફરીથી આપણે વ્યાખ્યા ફરીથી જોઈ લઈએ. આશ્રવ, આશ્રવમાં બે પ્રકાર, દ્રવ્ય આશ્રવ, ભાવ આશ્રવ. બંધમાં પણ દ્રવ્ય બંધ, ભાવ બંધ, દરેકમાં સવર નિજરામાં લઈ લેવું. દ્રવ્ય આશ્રવ કોને કહે છે? કે નવા કર્મોનું આવવું. હંમેશા દ્રવ્ય શબ્દ કોની સાથે રિલેશન કરાવશે? પૂતગલ સાથે. તો નવા પૂતગલ જળ કર્મોનું આવવું તેનું નામ દ્રવ્ય આશ્રવ. તે કર્મ આવીને જીવ સાથે બંધાય છે, જોડાય છે, ચોંટે છે, તેનું નામ દ્રવ્ય બંધ. પછી એ નવા કર્મો આવતા અટકી જાય તેનું નામ દ્રવ્ય સંવર. નવા પૂતગલ કર્મ આવતા અટકી જાય તેનું નામ દ્રવ્ય સંવર. અને એ કર્મો, જૂના કર્મોને એક દેશ થોડા થોડા ટાળવા તેનું નામ દ્રવ્ય નિદ્રા કહેવામાં આવે. અને બધા કર્મો હરી જાય, આઠેય કર્મોનો અભાવ થઈ જાય તેનું નામ દ્રવ્ય મોક્ષ કહેવામાં આવે. એ કર્મની વાત થઈ. હવે આપણે ભાવની વાત કરીએ. તો ભાવ જ્યાં શબ્દ આવે, ભાવ આશ્રવ, ભાવ બંધ, ભાવ સંવર, ભાવની જાતિ કોની સાથે સંબંધ છે? જીવના પરિણામ સાથે. દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ એ પૂતગલ કર્મ સાથે સંબંધ છે. અને ભાવ આશ્રવ, ભાવ બંધ તે જીવના પરિણામ સાથે છે. એટલે ક્યાંય પણ ગુરુદેવસિંહના પ્રવચનમાં કે શાસ્ત્રમાં વાંચીએ કે દ્રવ્ય બંધ, તો ત્યાં શું સમજવું? કે આ પૂતગલની વાત છે. દ્રવ્ય કર્મ જેમ શબ્દ આવે તો કોની વાત છે? કે દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય કર્મ કે દ્રવ્ય બંધ, તો પૂતગલ કર્મ ની વાત થી સમજવું. અને જ્યાં ભાવ આશ્રવ ની આવે, ભાવ બંધ ની આવે, તો જીવના પરિણામ ની. તો ભાવ આશ્રવ કોને કે? જીવના રાગ દ્વેષ મોહ વિકારી પરિણામ, દયા દાન વ્રત તપ ના શુભ પરિણામો, હિંસા જૂઠું ચોરી ના અશુભ, તેનું નામ ભાવ આશ્રવ કે. અને તે જ પરિણામ ને ભાવ બંધ પણ કહેવામાં આવે છે. વિકારી પરિણામ ને ભાવ આશ્રવ અને ભાવ બંધ. ભાવ સંવર કોને કહે છે? શુભાશુભ પરિણામને અટકાવે છે, અશુદ્ધતાને અટકાવે છે, તેને પણ ભાવ સંવર કહે છે. નાસ્તિથી અસ્તિથી શુદ્ધતાની પ્રગટતા, શુદ્ધતાની શરૂઆત, ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત, તેનું નામ ભાવ સંવર કહેવામાં આવે છે. અને સંવરપૂર્વક નિજરા હોવાથી જે શુદ્ધતા પ્રગટી છે એના પર્સન્ટેજ વધે છે. શુદ્ધતાની વૃદ્ધિ તેનું નામ ભાવ નિજરા કહેવામાં આવે છે. અને ત્યારે અશુદ્ધતા થોડા ટળી જાય છે, અશુદ્ધતા, તેને પણ ભાવ નિજરા કહેવામાં આવે છે. અને શુદ્ધતાની પૂર્ણતા તેનું નામ ભાવ મોક્ષ, અને અશુદ્ધતાનો ટોટલ નાશ તેને પણ ભાવ મોક્ષ કહેવામાં આવે છે. આમાં આગળ આપણે લખ્યું ને કે એમાં જ રાગ દ્વેષ મોહથી નવા કર્મો આવે છે. એ અપેક્ષાએ રાગને જોઈએ તેનું નામ શું આપણે પાડે છે? ભાવ આશ્રવ. અને તે જ રાગાદિમાં સ્નિગ્ધતા ચિકાસ છે બંધનની, કે જેનાથી કર્મો બંધાય છે. એ અપેક્ષા, એ જ રાગને જોઈએ તો તેનું નામ શું પડે છે? ભાવ બંધ. આમાં આગળ આપણે આપ્યું હતું જો 69 પાનામાં, જીવના મિથ્યાત્વ મોહ રાગ દ્વેષ પરિણામ તે ભાવ આશ્રવ છે, અને તે મલિન ભાવોમાં સ્નિગ્ધતા તે ભાવ બંધ છે. એટલે એ જ પરિણામમાં બે, એક પરિણામથી બે કાર્ય થાય છે. એનાથી નવા કર્મો પણ આવે છે અને કર્મો બંધાય પણ છે. તો આવે છે અપેક્ષા જો તેનું નામ ભાવ આશ્રવ છે, અને બંધાય છે અપેક્ષા જો તેનું નામ ભાવ બંધ. એક જ ભાવ છે, એના બે અપેક્ષા એમાં લગાડવામાં આવે છે. આશ્રવ તો ક્યાં સુધી હોય છે? આશ્રવ ક્યાં સુધી હોય છે? ફરીથી આપે તો વાત થઈ ગઈ છે. ક્યાં સુધી હોય છે આ? એટલે તેરમા ગુણસ્થાન એન્ડ અયોગ પણ થાય છે ચૌદમા, એટલે તેરમા ગુણસ્થાન સુધી યોગ છે તો ત્યાં આશ્રવ છે. હા, તો ત્યારે એ આવે છે, કર્મો આવે છે, પણ ત્યારે કસાઈ નહીં હોવાથી એ બંધતા નથી, માટે ખરી જાય છે. હા, કસાઈ ની ચિકાસ નથી એટલે ખરી જાય છે. કર્મો આવે છે યોગ ને કારણે, પણ સાથે રાગ દ્વેષ મોહ ની ચિકાસ નહીં હોવાથી તે બંધાતા નથી. હા, ભાવ બંધ નથી એ પ્રકાર. એટલે ભાવ આશ્રય એટલે યોગ રૂપ નો બીજો આશ્રવ ને પાસે એમાં પણ. હા, તેરમા ગુણસ્થાન યોગ પ્રકારનો આશ્રવ છે, બીજો કોઈ આશ્રવ નથી. અને એ રીતે અસિદ્ધત્વ ભાવ છે બંધ, એટલે બીજો ભાવ બંધ રાગદ્વેષનો નથી, પણ અસિદ્ધત્વ પણ છે. અશુદ્ધતા હજી એટલા પ્રકારની છે, દુઃખ ને હણે દુઃખ થાય એવી પ્રકારની નથી. બધાય પૂતગલો ઇન્દ્રિયથી જાણી શકાતા નથી. ઇન્દ્રિયોથી તો સ્થૂળ પૂતગલો જાણી શકાય છે. અત્યારના પણ આપણા જીવ સાથે ઘણા કર્મો આવે છે. અત્યારના કર્મો આવે કે ના આવે આપણને? અત્યારે ક્યાં કઈ ગુસ્સો કરીએ, શાંતિથી તો બેઠા છીએ, સ્વાધ્યાય કરીએ છીએ. અત્યારના કર્મો ક્યાંથી આવે આપણને? આવે છે ક્યાં છે? આત્મા કઈ હેવી નથી થઈ જતો, ઘરે જશે તો હેવી થઈ જશે કઈ? એ એટલા સૂક્ષ્મ હોય છે કે આપણને આંખથી દેખાય નહીં, એટલા કર્મ બહુ સૂક્ષ્મ હોય છે. ભાવાર્થ ક્યાં મોક્ષ ના, ક્યાં બે પાયડા? અને ભાવ મોક્ષ. કારણ કે દ્રવ્ય મોક્ષ આપણને જયારે સિદ્ધ દશા પ્રગટ થાય છે ત્યારે શું બને છે, નિમિત્ત રૂપે કર્મ છે પણ છૂટે છે કે નહીં? તો જે નિમિત્તમાં થાય છે તેને આપણે શું કહીએ છીએ, દ્રવ્ય કહીએ છીએ. અને અંદરના જીવના ભાવમાં જે થાય છે તેનું નામ આપણે ભાવ કહીએ છીએ. દરેકમાં બે પેરેલલ, દ્રવ્ય અને ભાવ. કર્મમાં જે રિફ્લેક્શન પડે છે તેને આપણે શું કહીએ છીએ, દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર, નિદ્રા અને મોહ. જીવના પરિણામમાં થાય તેના ભાવ આશ્રવ, ભાવ બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ એમ કહીએ છીએ. એટલે બે પેરેલલ ચાલ. જેવી રીતે અરીસા સામે ઉભા હોય છે, કેમેરાની સામે ઉભા હોય તો શું થાય છે, ફોટો પડે છે કે? એમ જીવના પરિણામના નિમિત્તે કર્મમાં શું પડે છે, ફોટો પડે છે. તો જીવમાં પૂર્ણ સિદ્ધતા થાય છે તો કર્મ પણ બધા ખરી જાય. તો કર્મ ખરી જાય તેનું નામ દ્રવ્ય મોક્ષ કહેવામાં આવે છે. ચલો, એમાંથી એક પ્રશ્ન હજી થઈ શકે. પેલા શું થાય, ભાવ મોક્ષ થાય કે પેલા દ્રવ્ય મોક્ષ થાય? ફરીથી કોઈને જવા, પેલા ભાવ મોક્ષ કે પેલા દ્રવ્ય મોક્ષ? શું થાય, બંને એક સાથે હોય. આશ્રવ પણ કેવી રીતે હોય, દ્રવ્ય આશ્રમ ભાવ આશ્રમ માં શું થાય, પેલા ભાવ આશ્રવ થાય ને પછી? તો બધું સાથે સામ સામે હોય છે, કેમેરા સામે ઉભા હોય છે ને સ્નેપ લે છે તો પેલા શું થાય છે, બધું એક સાથે છે. એનો જે રેઝ આ ભલે એમાં એક સ્થૂળ દ્રષ્ટાંત છે, રેઝ જતા આવતા. અથવા અરીસાની સામે ઉભા રહ્યો છો તો પેલા શું થાય છે, કેટલી વાર લાગે છે ઉભા રહ્યો પછી, એક મિનિટ પછી સામે આવે ને ઇમેજ તમારો? એમ જેવા ભાવ કરીએ છીએ એવું જ સામે તે જ સમયે પડછાયો, અથવા તો લાઈટ કરીએ છીએ અથવા એનો પડછાયો આપણે ઉભા હોઈએ છીએ તો પડછાયો કેટલી વાર પછી પડે આપણો સાથે જોઈ છે ને? એમ જે ભાવ થાય ત્યાં સામ સામે દ્રવ્યપણું સામે હોઈએ છીએ, આગળ પાછળ ન હોય. દેટ ઇઝ એ એક સંયોગ રૂપની બીજી વાત છે કે ભાઈ દ્રષ્ટિ મોક્ષ ચોથે ગુણસ્થાને થાય છે, મોહથી મુક્ત બારમે ગુણસ્થાન થાય, જીવન મુક્ત અથવા ભાવ મોક્ષ તેરમે થાય છે, અને દ્રવ્ય મોક્ષ. દ્રવ્ય મોક્ષ એટલે આ શરીર આદિ છૂટી ગયું છે એની અપેક્ષા, એ એક જુદી વાત છે. એ બધી જે મોક્ષ કહેવાય ને, દ્રષ્ટિ મુક્ત, ચારિત, મોહ મુક્ત, એ જુદી વાત છે. અને આ તો જેમ દ્રવ્ય આશ્રવ ભાવ આશ્રમ સામ સામે છે, એમ આઠ કર્મનું છૂટું, ચાર અઘાતીનું હવે છૂટું શરીરનું, તેનું નામ દ્રવ્યમોક્ષ કહે છે. અને જીવની પરિણતિમાં જે ભાવ થયો તેનું નામ ભાવમોક્ષ કહેવામાં આવે છે. ઓલી પણ એક જુદી વાત છે દ્રવ્યમોક્ષની વાત. એમાં તો શું છે, એમાં કે જીવનું જે સુખનું પ્રયોજન છે તેરમા ગુણસ્થાને અનંત સુખ પ્રગટ થતા તેને હવે ભાવમોક્ષ થઈ ગયો છે. ઓલું જયારે કે હવે આયુષ છે ત્યાં સુધી આ શરીર ટકે છે તે છૂટી ગયા, તો તેને હવે સિદ્ધસા થતા દ્રવ્ય મોક્ષ કહેવામાં આવે છે. હવે સકામ નિદ્રા ને અકામ નિદ્રા, સરસ યાદ કરાયું કે નિદ્રાના જેમ આપણે બે પ્રકાર લીધા, દ્રવ્ય અને ભાવ, એવી રીતે સકામ નિદ્રા, અકામ નિદ્રા, સવિપાક નિદ્રા અને અવિપાક નિદ્રા, એવા પણ એના ભેદ આવે છે. સકામ એટલે પુરુષાર્થ સહિત, સ એટલે સહિત, કામ એટલે પુરુષાર્થ, પુરુષાર્થ સહિત જે નિદ્રા કરીએ છીએ કે જેનાથી પૂર્વે બાંધેલા કર્મો છૂટે છે. ઉદયમાં આવીને ખરી જાય છે એનો તો કોઈ હેતુ નથી, પણ પોતાના પુરુષાર્થ દ્વારા ઉદયમાં આવ્યા પહેલા જ કર્મો ખરી જાય છે તેનું નામ સકામ, પુરુષાર્થથી. અને અકામ એટલે, અકામ એટલે એટલે ઈચ્છા વિના. કોઈ વાર આપણે બેસી ગયા હોય, ગુરુદેવસિંહના પ્રભુ ઈચ્છા તો ન હોય, પણ આ બાજુ નીકળ્યા બેસી ગયા, થોડુંક મોડું થતું હોય છે, તો પણ એ પ્રકારનું બીજી ઈચ્છા છૂટે છે ક્યાંય પણ રહેવાથી, તો એને અકામ નિજરા કહેવામાં. આપણે આગળ આવી ગઈ છે જ્યાં દેવની વાત હતી ને, અકામ નિજરાની વાત, ત્યાં કે ઈચ્છા વિના એ પાપને અટકાવીએ છીએ થોડું, તો તેને આપણે અકામ નિજરા કહેવામાં આવે છે. જોવું હોય તો આમાં છે, જ્યાં દેવગતિની વાત છે ને, જો આમાં 19મું પાનું છે, પહેલી ઢાળમાં, પહેલી ઢાળમાં 15મી ગાથા છે. આ જીવે કોઈ વખત અકામ નિજરા કરી, અકામ એટલે સુભાવરૂપ નિજરા, એમાં પુરુષાર્થથી નહીં, એ પ્રકારને સહેજે ખાવા પીવાની બહુ ભોગ લાગી હોય, પણ ત્યાં જ કઈ કોઈ મળી ગયું, તત્વની વાત કરવા બેસી ગયા, તો ઈચ્છા વિના સહેજ એટલો પાપ તમે હટો છો, તો તેને અકામ નિજરા કહેવામાં આવે છે. કોઈ ધર્મનું નિમિત્ત થાય છે એવું નથી. સકામ નિજરા એ કેવી છે? પુરુષાર્થી. ઓલી અકામ નિજરાથી તો પુણ્ય બંધાઈને સ્વર્ગ ગતિ મળે છે. એવી જ રીતે સવિપાક ને અવિપાક. સવિપાક એટલે ઉદયમાં આવીને કર્મનું કરવું, તેનું નામ સવિપાક. અને બીજું અવિપાક કોને કહેવાય છે? પુરુષાર્થી ઉદયમાં આવ્યા પહેલા કર્મનું ખરી જવું. કોઈની પાસે લોનમાં પૈસા લીધા હોય, બે ત્રણ મહિનાને રાખ્યો હોય, તો બે ત્રણ મહિનાનો ટાઈમ પૂરો થાય ને પૈસા આપો છો પાછા, એમાં કઈ તમે નવીનતા કરતા નથી, પણ એના ટાઈમ પહેલા જ તમે રીપે લોન કરી દો છો, તો એમ કહેવાય કે તમે કઈ કમાઈને વધારે જલ્દી આપ્યા. એમ ઉદયમાં આવે ત્યારે તો કર્મ કરવાના જ છે, પણ ઉદયમાં આવ્યા પહેલા પુરુષાર્થી કર્મો જો નાશ પામે તો તેનું નામ અવિપાક. અ એટલે નહીં, વિપાક એટલે ઉદયમાં, ઉદયમાં આવ્યા પહેલા કર્મને નાશ કરી દે છે. જેમ કે ને કોમન કોલ્ડ કેવી હોય છે, કમસ્ત દવા ન લો તો 3 દિવસ પછી સારું થઈ જશે, તો એમાં શું દવા લઈને આપણે વહેલું જો સાજા થઈએ તો એનો ઉપયોગીતા છે ને, નહીં તો અમસ્ત દવા લીધા વિના તો 3 દિવસ પછી સાજા. તો સવિપાક એટલે પુરુષાર્થી કર્મનો ઉદયને પહેલા ટાળી નાખે, ઉદયમાં આવ્યા પહેલા, તો તે અવિપાક છે. અને ઉદયમાં આવીને કર્મ ખરી જાય છે તેનું નામ સવિપાક કહેવામાં આવે છે. એટલે એમાં એક જ ચામોલ મસ્ત, એટલે જીવને સુખનું કોઈ કારણ નથી. એ રીતે સકામમાં શું છે? સુભાવ છે. અને આ જે સવિપાક ઉદય છે, અકામ જે છે એમાં સુભાવ રૂપની છે, અને જે સવિપાક નિજરા છે એમાં તો શું છે? ઉદયમાં આવીને કર્મ કરે છે ત્યારે જીવ સુભાવ પણ કરી શકે, અશુભાવ બે કરી શકે. ફરક કેટલા છે? કે અકામ નિજરા કેવી છે? સુભાવ રૂપની છે અકામ. અને જયારે સવિપાક જયારે નિજરા થાય છે ત્યારે જીવ નવું બંધન પાપરૂપનું પણ કરી શકે છે અને પુનરૂપનું પણ કરી શકે છે. પણ ધર્મને માટે બે સરખી છે, એ કઈ જીવને ફાયદો સુખનું કારણ બનતું નથી. બાકી સકામ નિજરા કે અવિપાક નિજરા એ જીવના પુરુષાર્થથી ધર્મથી થાય છે. ભાવાર્થ, હા એ તો હવે ભાવ મોક્ષ થઈ ગયો એટલે બસ કન્ટિન્યુઅસ સિદ્ધ દશા મોક્ષ દશા સદાય કાયમ રહે છે. આ મિથ્યાત્વાદી જ આત્માને દુઃખનું કારણ છે. આ મિથ્યાત્વાદી જ એટલે કોણ? આશ્રવ, જે 5 પ્રકારના આશ્રવ છે તે જ આત્માને દુઃખનું કારણ છે, પણ પર પદાર્થ દુઃખનું કારણ નથી. જો 7 તત્વ શીખીને પણ શું શીખવું છે કે આપણને સુખ કોણ છે ને સુખનું કારણ કોણ છે એ તો ખબર નથી, પણ ખરેખર દુઃખ કોને કહેવાય અને દુઃખનું કારણ કોણ છે એ પણ ખબર નથી. સાચું સુખ ને સુખ નું કારણ નથી ખબર, એમ દુઃખ આપણે કોને માનીએ છીએ? પ્રતિકૂળતા ને, માથું દુખવું, નાતે દુખવું, એને આપણે દુઃખ માનીએ છીએ. નિર્ધનતા ને, અને એને કારણ શું છે? પૈસા ન હોય, કઈ વ્યવસ્થા ન હોય, તેને માને તો એ ખોટું છે. એ માટે અહીંયા કે છે કે દુઃખ શું છે? કે આશ્રવ અને બંધ તે દુઃખ છે. એનું કારણ કોણ છે? કે આ મિથ્યાત રાગ દ્વેષ મોહ અજ્ઞાનતા, પર પદાર્થ એનું દુઃખ નું કારણ નથી. તેથી પોતાના દોષરૂપ મિથ્યા ભાવો નો અભાવ કરવો જોઈએ. આપણે સંયોગને ટાળવા માંગીએ છીએ, અભાવ કોનો કરવો છે? મિથ્યાત્વનો. દુઃખનું કારણ પર પદાર્થ નથી, પ્રતિકૂળતા નથી, પણ દુઃખનું કારણ મિથ્યાત્વ છે. તે આશ્રવ તત્વને જાણવાનું આ ફળ છે. સાચા આશ્રવ કેને જાણ્યા કહેવાય? કે આશ્રવ દુઃખદાયક છે એમ જાણીને એનાથી નિવૃત્તિ કરે. 72 ગાથામાં એટલે કીધું ને, અસુચિપણું વિપરીતતા એ આશ્રવો ના જાણીને, જાણીને દુઃખ કારણો, તેથી નિવર્તન જીવ કરે. એને તમે દુઃખરૂપ ક્યારે જાણશો? કે એનાથી નિવૃત્ત, એનાથી પાછાડશો તો ખરેખર દુઃખરૂપ જાણે. આમ તો બોલે, જેવી રીતે કોઈ પોપટને શીખડાવ્યું હોય કે બિલ્લી આવે ત્યારે બિલાડી, કેટ કેટ આવે ત્યારે ઉડી જવું, શીખડાયું હોય, સામે બિલાડી દેખાય તોય પોપટ બોલા કરે છે, તો બિલાડી ભાગી જશે ને? બે હું કામ રેટા જ કરે છે ઉલટાનું. તો બિલાડી શું છે? કે ભાઈ આ તો પોપટ આવું બોલે છે એટલે ભાગી જશે ને. એને કહેવાનો અર્થ શું હતો? કે આવે તો ઉડી જવું. એમ આશ્રમ ને દુઃખદાયક છે એમ આપણે ક્યારે ખરું જાણ્યું કહેવાય? એનાથી પાછા અડશું તો ખરેખર એને દુઃખદાયક જાણ્યા કહેશે. તો અહીંયા આપણને એમ કહે છે, આશ્રવ તત્વને જાણવાનું ફળ શું છે? કે એને દુઃખ કારણ જાણીને તેનાથી આપણે અભાવ કરવો છોડવા જોઈએ. સ્પર્શો સાથે પૂદગલોનો બંધ, રાગાદિક સાથે જીવનો બંધ, અને અન્યોન્ય અવગા તે પૂદગલ જીવાત્મક બંધ કહે છે. પ્રવચન સાર ગાથા 177 માંથી કીધું છે. સ્પર્શો સાથે જીવ, પૂદગલમાં સ્પર્શ ગુણ છે ને, બંધ જે થાય છે એમાં કોણ કારણ ભજવે છે? સ્પર્શની પર્યાયનું. પૂદગલોનો બંધ, રાગાદિ સાથે જીવનો બંધ, અને અન્યોન અવગા. એક પૂદગલ બીજા પૂદગલ પરમાણુ સાથે સ્પર્શ બંધાય છે એને પણ બંધ કહેવાય છે. સ્કંદ જે બને છે ને, સ્કંદની વ્યાખ્યા શું છે? બે કે બે થી અધિક પરમાણુઓનો બંધ, તો એને પણ બંધ કહેવાય છે. બે પરમાણુ ભેગા થાય એ પણ એક બંધ છે. પછી બીજો કયો બંધ છે? રાગ આદિ સાથે જીવનો બંધ, તે જીવનો ભાવ બંધ છે. અને પૂદગલ અને જીવ એકબીજા સાથે સંયોગ રૂપે બંધાય છે તેને પણ બંધ કહેવામાં આવે. ત્રણ પ્રકારના બંધ કીધા. એક પૂદગલ પરમાણુ બીજા પૂદગલ પરમાણુ સાથે બંધાય એ પણ એક સ્કંદરૂપ બંધ છે. જીવ રાગ દ્વેષ મોહ સાથે બંધાય છે એ પણ એક જીવનો ભાવ બંધ છે. અને જીવ અને કર્મ એક ક્ષેત્ર અવગા, અથવા નો કર્મ અને જીવ એક જગ્યાએ રહે છે એ પણ અન્યોન અવગા, તે પૂદગલ અને જીવનો બંધ કહેલ છે. રાગ પ્રેરણા માત્ર એવો જે ભાવ બંધ, તે દ્રવ્ય બંધનો હેતુ હોવાથી તે જ નિશ્ચય બંધ છે. ખરેખર બંધ કયો છે? જીવને દુઃખનું કારણ એવું. કે રાગ પ્રેરણા માત્ર એવો જે ભાવ બંધ, જીવને દુઃખને સંસારમાં રખડાય એવો બંધ કોણ છે? રાગ પ્રેરણા. તે ભાવ બંધ તે કોનો નિમિત્ત છે? દ્રવ્ય બંધનો નિમિત્ત હોવાથી તેને નિશ્ચય બંધ છે અને તે ખરેખર છોડવા જેવું છે. આશ્રવ અને બંધને છોડશું તો ખરેખર આશ્રવ અને બંધનું એને સાચી સમજણ, સાચું જ્ઞાન થયું કહેવાય. હાથમાં સર્પને પકડો એને પછી કે ના, મેં તો હજી સર્પને પકડો છે. હવે એ ખરેખર એને સર્પને સર્પ તરીકે જાણે છે? એને જો એને નુકસાનકારક લાગે તો તરત જ છૂટા વગર રે નહીં. એમ આશ્રવ અને બંધને છોડશે તો એને દુઃખદાયક જાણ્યા છે. હવે એટલે વ્યવહાર એટલે ઇન ધ સેન્સ કે જીવમાં નથી, માટે વ્યવહાર. જીવને કર્મનો બંધ એમ કેવો? તેનો વ્યવહાર છે. હા, એટલે કર્મો જીવ સાથે બંધાણા ઈ એમ કેવું? તે દ્રવ્ય બંધ છે, તે વ્યવહારથી બંધ કહેવાય. જીવને સાથે કર્મો બંધાય છે અથવા કર્મો આવે છે એ જે દ્રવ્ય આશ્રવ ને દ્રવ્ય બંધ છે એ જીવને માટે કેવો છે? વ્યવહારથી કેવા યોગ્ય બંધ છે. જીવને ખરેખર બંધ તો કોનાથી થાય છે? જીવના રાગ દ્વેષ મોહથી. એટલે એ નિશ્ચય બનશે, ભાવ બનશે, ખરેખર બનશે, અને કર્મોનો જે દ્રવ્ય બનશે તે ઉપચારથી કહેવામાં આવે છે. જીવ આઠ કર્મ બાંધે છે, જીવ મોહની જ્ઞાનાવરણી કર્મ બાંધે છે, બધું વ્યવહારથી કહેવામાં આવે છે. મિથ્યાત્વ અને ક્રોધાદિરૂપ ભાવ તે સર્વને સામાન્યપણે કસાય કહેવાય છે. એવા કસાયનો અભાવ તેને સમ કહેવામાં આવે છે. સંવરની વાત કરે છે. સંવરની વ્યાખ્યા શું છે? સમ અને દમ, એમાં બે શબ્દો આવે છે. સમદમથી નવા કર્મો ન આવે, જેમ આપણને આવ્યું હતું ને આમાં મૂળ ગાથામાં જોવો છે, સમદમતે કર્મ ન આવે. તો એ સમદમની વ્યાખ્યા કરે છે. સમદમતે જો કર્મ ન, તો સમ કોને કહેવાય છે? કસાયનો અભાવ તેને સમ, સન શાંતિપણો. તો સમ એટલે કસાય અને મિથ્યાત્વનો અભાવ, અને એવા સમનો પ્રાપ્તિ તેને સામાયિક કહેવામાં આવે છે. મિથ્યાત્વ અને ક્રોધાદિ ભાવ તે બધા કસાય છે, અને તે કસાયનો અભાવ કરવા, ટાળવા તેનું નામ સમ કહેવામાં આવે. અને દમ એટલે જે જ્ઞેય નાયક સંકટ દોષ ટાળી ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક, એટલે કે જુદો પરિપૂર્ણ આત્માને જાણે છે, તેને જે નિશ્ચય નિમાસ્થિત સાધુઓ છો તેઓ ખરેખર જીતેન્દ્રિય કહેવામાં આવે છે. દમ, દમ એટલે, દમ એટલે શું? અસ્થમા. દમ એટલે ઇન્દ્રિયોને જીતવું આવે ને, દમ એની અહીંયા વાત. દમ એટલે કંટ્રોલમાં જીતવું. કોને જીતવું? ઇન્દ્રિયોને. ઇન્દ્રિયોને જીતવું એટલે શું? કાન ફોડી નાખો, આંખ બંધ કરી દેવી છે, તેની વ્યાખ્યા કરે છે. જ્ઞેય નાયક શંકર દોષ. શંકર એટલે ખીચડો કરીએ છે. કોનો ખીચડો કરીએ છે? આપણે ખીચડો બહુ ભાવે છે ને, એટલે અહીંયા બધો ખીચડો જ કરવા માંડ્યો છે. જીવ અને પૂતગલ નો ખીચડો કરે, રાગ ને આત્મા નો ખીચડો કરે, જ્ઞેય અને નાયક નો ખીચડો કરે છે, ઉપાદાન અને નિમિત્ત નો ખીચડો કરે છે, નિશ્ચય અને કેટલા કે કઈ ખબર નથી પડતી એને. અહીંયા કે હા, એવો જ કરી નાખ્યો. ભેળસેળ ગોટાળો જેને શું કહે, ભેળ ભોગમ, ભેળસેળ કરી નાખે છે. જુદા ને જુદા પણ સ્વીકારતો નથી, પણ ભેગા માને છે. જ્ઞેય જ્ઞાયક, હું જ્ઞાયક આત્મા છું અને રાગાદી ભાવો મારાથી ભિન્ન એવા જ્ઞેય છે એમ જુદા ન જાણતા તેને એક રૂપ માને છે. શંકર એટલે ભેળસેળ, ખીચડા રૂપનું. તો જ્ઞેય જ્ઞાયક ને એક રૂપ ખીચડા રૂપ માને છે, તે દોષને ટાળીને શું કરે છે? ઇન્દ્રિયોને જીતે છે. ઇન્દ્રિયોને જીતે છે એટલે ઇન્દ્રિયો તરફનું લક્ષ છોડે છે. પા તો સારું ને, ઓછી ઇન્દ્રિય હોય તો ઓછું, એને બિચારી જીતી લીધી ને. એક ઇન્દ્રિય વાળાને તો ચાર ઇન્દ્રિય છે જ ને, તેટલા વિષયને જીતી લીધા છે કે નહીં? પ્રશ્ન તો થઈ શકે ને. એકેન્દ્રિય જે જીવ છે એને તો ચાર ઇન્દ્રિયના વિષય એની પાસે નથી ને, તો એટલો તો એને ઇન્દ્રિયને જીત્યું કે નહીં? કેમ, એને વિષય તો છે જ નહીં એને. ના, એક ઇન્દ્રિયમાં કઈ બધું જ ન આવે. એક ઇન્દ્રિયમાં કઈ રસ ઇન્દ્રિય નો કે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય તો જ આવે ને. એને ઇન્દ્રિયો મળી નથી, પણ અંદરમાં મમતા તો પાંચે ઇન્દ્રિયના વિષયની છે. એને શું છે? એક ઇન્દ્રિય મળી છે, એક જ ઇન્દ્રિય, પણ અંદરમાં મમતા કેટલી પડી છે? કે પાંચે ઇન્દ્રિયના વિષયોની મમતા તો પડી છે. ભિખારી પાસે એક રૂપિયો નથી, પણ મમતા કેટલા પૈસાની છે? કેટલાની? અબજો. મને તો ઓછા લાગે, અબજો તમે કીધું એ તો. અનંતા રૂપિયાની એને મમતા પડી છે. અબજો તો નહીં, પણ પૈસો એકે નથી, પણ મમતા તો અનંતાની પડી છે. એમ અહીંયા એક ઇન્દ્રિયને ભલે એક ઇન્દ્રિય મળી, પણ મમતા તો અનંતા પદાર્થોની પડી છે. તો અહીંયા એ કે છે, ઇન્દ્રિયોને જીતે એટલે ઇન્દ્રિય તરફની મમતા, એના વિષયો તરફનું લક્ષ છોડીને જ્ઞાન સ્વભાવ વડે. આ એનું સાધન શું? બધા કે ને, અમારે ધર્મ કરવાનું સાધન શું? કે આત્મામાં જ્ઞાન સ્વભાવ પેડો છે, અતિન્દ્રિય સ્વભાવ પેડો છે, એના વડે અન્ય દ્રવ્યથી આત્માને જુદો જાણવો. આ એનું ટૂલ્સ છે. આત્માને ભેદજ્ઞાન કરવાનું, બીજાથી જુદું જાણવાનું ટૂલ્સ શું છે? કે જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક, અધિક એટલે જુદો પરિપૂર્ણ આત્માને જાણે છે, તેને કોણ કહે છે? જે નિશ્ચયમાં નૈમાં સ્થિત સાધુઓ છે તેવું. આ વ્યાખ્યા કરે છે નિશ્ચય નહીં પોતાના આત્મામાં જે લીન છે તેને સાધુ કહેવામાં આ સ્વભાવને સાધે તે સાધુ રાગને સાધે તે સાધુ નથી સાધુ કોને સ્વભાવને સાધે છે એમાં જેમાં લીનતા એકાગ્રતા વધે તે સાધુઓ ખરેખર જીતેન્દ્રી કહે છે ટાઈમ થઈ ગયો છે આગળ આપણે પછી લેશું